છવ્વીસ વર્ષ ચોવીસો નેવ્યાસી માસ્ટર વર્ષ પાંચમ રવિવાર તારીખ 16/12/62 ના દિને પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી કાનજી સ્વામીનું શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકના 9મા અધ્યાયના પૃષ્ઠ 319 તથા 320 ઉપર સુવર્ણપુરી મહાપ્રવચન.
નમો ડોયે સૌરિયંતાણમ, નમો ડોયે સૌદાનમ, નમો ડોયે સૌરિયાણ, નમો ડોયે સૌજાયાણમ, નમો નુવિ સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ, ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધમ શ્રી ઓમકારાય નમો નમ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમૌ મંગળમ કુંકુંદારી ઉજેન્દ્ર મંગળમ નમઃ સ્મરિ સ્વાનુભૂત્યા ચાસ્તિ ચિત સ્વાય ભવાય સર્વાદા.
મોક્ષ માર્ગ પ્રકાશક નો 9મો અધ્યાય મોક્ષ માર્ગ નું સ્વરૂપ ચાલે છે. એમાં તત્વાર સિદ્ધાંત, સાત તત્વો ની શ્રદ્ધા ને આધારે મોક્ષ નો માર્ગ છે. એ સાત તત્વો નું સ્વરૂપ કહેવાનું, જીવ પોતે જ્ઞાય સ્વરૂપ છે એને જાણે તો પોતાના હિતને માટી અંતરનો મોક્ષનો ઉપાય સાધન કરે. જીવ સિવાય બીજા જળ પદાર્થો બીજા મારાથી જુદા છે, મારે ને એને કાંઈ પ્રયોજન નથી, તો પર પદાર્થથી ઉદાસ થઈ પોતાના અંદર પર પદાર્થને આશ્રય થતા રાગાદી ભાવો છોડીને મોક્ષ માર્ગના ઉપાયમાં પ્રવર્તે. પુનપાપના ભાવ એને આશ્રવ કહે છે. આશ્રવ અહીંયા સુધી આવ્યું છે ને, પુનપાપ આવે દીશું. શુભ શુભ ભાવથી આશ્રવ છે એ દુઃખદાયક છે, એ છે એમ જો જાણે તો એને છોડવાનો ઉપાય કરે. અને બંધ ભાવ આશ્રવ નિમિત્ત પામી જળ બંધાય અથવા ભાવ બંધ પર્યાય થાય એ પણ આત્માને હિતકર નથી એમ જાણે તો એ સ્વભાવનું સાધન કરવા મથે પરને છોડવાનો પ્રયત્ન કરે. એનું મૂળ પ્રયોજન તો મોક્ષ છે. આત્માનું મૂળ પ્રયોજન તો મોક્ષ પ્રયોજન છે. શુદ્ધ પૂર્ણ આત્માની આનંદશાની પ્રાપ્તિ એ પ્રયોજન છે. એ પ્રયોજનમાં સાતત્વની શ્રદ્ધા મોક્ષ માર્ગમાં એક જ કાર્યકારી છે. ત્યાં સુધી આવ્યું જુઓ, કારણ કે એના યથાર્થ શ્રદ્ધાને આધીન મોક્ષ માર્ગ છે. સાત તત્વોને બીજી કોઈની આ વાત નથી, કોઈને લઈને કાને લઈને એ કાંઈ સ્વતંત્ર બધું છે. બીજું અન્ય પદાર્થનું શ્રદ્ધાન હો કે ન હો, અહંકાર હો, પરંતુ કોઈને આધીન મોક્ષ માર્ગ નથી. આત્માને મોક્ષ નામ શુદ્ધ શાનો ઉપાય, બીજું જ્ઞાન ઓછું હોય વધારે હોય એની સાથે સંબંધ, અરે વિપરીત પણ હોય કોઈ, આ યથાર્થ તત્વો છે એની યથાર્થ અંતરમાં દ્રષ્ટિને રૂચિ થવી એ જ એક મોક્ષનો માર્ગ છે. વળી કોઈ ઠેકાણે પુનપાપ સહિત નવ પદાર્થ પણ કયા છે, એ હાથની વાત થઈ ગઈ ને બે વાત લે છે. એ પુણ્યપાપ પણ આશ્રવાદીના જ ભેદો છે. જો અહીં પુણ્ય શુભ ભાવને પુણ્ય કહ્યું છે, સમજાણો, દયા દાન વ્રત ભક્તિ તપજપનો વિકલ્પ આવે રાગ દુભ રાગ પુણ્ય છે, એ આશ્રવ છે. આશ્રવનો જ એ ભેદ છે. હે હા, તે બંધનો ભેદ છે આશ્રવ. એટલે આદિમાં સમર્પણની ક્યાં વાત છે, આશ્રવ ને બંધનો એ ભેદ છે એમ કે છે. આદિમાં શુભ ભાવ અહીંયા તો એ વાત લીધી છે ખૂબી કે પુણ્ય પોતે મોક્ષ માર્ગ ન માને એટલે શુભ ભાવને લીધો છે. જળ અટકણો પુણ્ય આવે એ જળની પર્યાય છે, પણ આત્મામાં શુભ ભાવ થવો, સમજાણું કાંઈ થોડા બેઠાય અહિયાં હાથ પદ તત્વ ની અંદર પુણ્ય પાપ ના ભેદ પણ આશ્રવના જ ભેદ છે. એ શુભ દયાદાન વ્રત ભક્તિ તપજપ નો રાગ એ આશ્રવનો એક ભાગ છે, શુભ ભાવ અને કઈ બંધન હોય ભાગ, ભાવ બંધન એના કારણે દ્રવ્યબન થાય એનો એ ભાગ છે. સમજાણું કઈ? અને પાપ એ પણ ભાવ છે, હિંસા જૂઠું ચોરી વિશે પાપ કે આશ્રવ જેનાથી નવા કર્મો બંધાય એનો એક ભાગ છે. સમજાણું? માટી સાત તત્વો માં ગર્ભિત થયા, સાત કયા ને? જીવ અજીવ આશ્રવ સંબર નિદ્રામન મોક્ષ, એમાં જ પુણ્યપાપ પેટામાં આવી ગયા. પુણ્યપાપ નું સિદ્ધાંત થતાં જુઓ, પુણ્યને મોક્ષ માર્ગ ન માને, પુણ્યનું સદ્ધાન થતા દયાદાન વ્રત ભક્તિ પૂજા જાત્રા નો ભાવ એ પુણ્ય છે, એની શ્રદ્ધા થતા એ પુણ્યને મોક્ષ માર્ગ ન માને. સમજાણું કઈ? એક વાત રહી જાય છે તો નિમિત્ત ના કથન છે બધા, એક વાત રહી જાય ત્યાં કહ્યું છું મધુવનમાં. સમજાણું? આશ્રમ ની વ્યાખ્યા જ્યાં મોતી ની ગાથા ચાલી, આશ્રવ જે પણ પાપના ભાવ છે એ વર્તમાન દુઃખરૂપ છે, અને બંધના જે બંધ ભવિષ્યમાં દુઃખના પરિણામનું કારણ એનો એ નિમિત્ત થાય છે શુભાશુભ ભાવ બંધનું. માટે શુભાશુભ ભાવ એ દુઃખનું જ કારણ છે એમ વ્યાખ્યા થઈ, એટલે એક જણાય એમ કંઈ પણ એક વાત રહી જાય છે. શું બીજે ઠેકાણે ક્યાંક શુભ ભાવને સાધન કહ્યું? એ સાધન તો આરોપિત અભૂતાર દ્રષ્ટિએ કહ્યું છે, સમર્પણ એ અભૂતાર દ્રષ્ટિએ કહ્યું છે. સમજાણું કઈ? એ પુણ્યને મોક્ષ માર્ગ ન માને. કોઈ કહે છે ને પેલા પુણ્ય પાપના અધિકારમાં પુણ્ય જળને લીધું છે એમ કહે છે કેટલાક, પણ એના કારણરૂપ ભાવને પણ કહ્યું છે. અહીં શું કહ્યું? કે પુણ્યને મોક્ષ માર્ગ ન માને, જળના બંધનની અહીં ક્યાં વાત છે? મોક્ષ માર્ગ શુભ ભાવ થાય હોય, વ્રત દાન ભક્તિ પૂજા આદિ હોય, પણ એ ભાવ મોક્ષ માર્ગ નથી, ધર્મનો માર્ગ નથી. જો પુણ્યની શ્રદ્ધા હોય તો એને મોક્ષ માર્ગ ન માને. દીખાય ને સામે પીડાય કે ને નામાં. અને પાપની શ્રદ્ધા હોય તો સ્વચ્છંદી બની પાપરૂપ ન પ્રવર્તે. સાત તત્વની અંદર બેને ભેળના, કે પુણ્યને મોક્ષ માર્ગ ન માને, શુભ ભાવને મોક્ષ માર્ગ ન માને, એને બંધમાં બંધના માર્ગમાં માને, અને પાપની શ્રદ્ધા હોય તો સ્વચ્છંદી બની પાપમાં ન પ્રવર્તે. માટે સાત તત્વની અંદર બે ભેળવીએ તો એને નવ પણ તત્વ કહેવાય છે, અથવા નવ પદાર્થ પણ કહેવામાં આવે. તેથી મોક્ષ માર્ગમાં એનું સિદ્ધાંત પણ ઉપકારી જાણી. કોનું? પુણ્યને પાપનું. મોક્ષ માર્ગમાં એનું સિદ્ધાંત પણ એટલે પુણ્ય પાપની શ્રદ્ધા કરવી એનું પણ ઉપકારી જાણી. પુણ્યને મોક્ષ માર્ગ ન જાણે, પાપની શ્રદ્ધા હોય તો સ્વચ્છંદી થઈને પ્રવર્તે નહીં. એ બે તત્વો વિશેષ મેળવી, હાથનામાં બે મેળવી નવ પદાર્થ કયા, અથવા શ્રી સમય સારાદી માતેને નવ તત્વો પણ કયા છે, જેને બીજે ઠેકાણે નવ પદાર્થ કયા, સમયસારમાં એને જ નવ તત્વ તરીકે કયા છે? સમજાણું કઈ? પેલા હજી સાત તત્વોને નવ તત્વની શ્રદ્ધા જે મોક્ષ માર્ગ જેને આધીન, જેને આધીન મોક્ષ માર્ગ, એને આધીનની શ્રદ્ધા શું વસ્તુ છે? આત્મા, આત્મા શું કરે, શું કરે ખરેખર તો આશ્રવના પરિણામ પણ આત્માના સ્વભાવના અસ્તિત્વમાં નથી. એ પર્યાય પર્યાયને મળીને કારણે નવી ઉત્પન્ન થાય છે એવું એક વાત છે. સમજાય છે કાંઈ? સ્વભાવ પર્યાય, પર્યાયને કારણે પર્યાય છે. વિનાય પ્રભુ આત્મા તો જાણનાર દેખનાર સ્વભાવ છે, એમાં સંવર નિદ્રા શુદ્ધતા થાય એ પણ ખરેખર દેખીએ તો એ પર્યાયને કારણે સંવરને કારણે સંવર થાય, નિદ્રાને કારણે નિદ્રા થાય. હા હા. અને મોક્ષની પર્યાય પણ મોક્ષના પર્યાયને કારણે થાય, માર્ગને કારણે કહેવું એ પણ એક વ્યવહારના કથનની સિદ્ધિ સાધન છે. માટી સાધ્ય આવું હોય એમ કહેવા માટે કહ્યું છે. સમજાણું કઈ ચૂકવે? બહુ જૂનું. હજી તત્વાર શ્રદ્ધાનું સમ્યક દર્શનમ. આ તત્વો શું છે એની ઓળખાણ ન મળે, એની શ્રદ્ધા ન મળે, અને અમે ધર્મ કરીએ મોક્ષ માર્ગ ન, બાપુ એ વસ્તુ કઈ અલૌકિક છે. સમજાય છે? આત્મા વિનાયક મૂર્તિ પ્રભુ પોતાથી સ્વયં સિદ્ધ વસ્તુ છે. એમાં પુણ્યપાપના પરિણામ મલિન શુભાશુભાવ એ પણ સ્વયં તે કાળના યોગ્યતાથી તે પ્રગટ થયેલા. સમજાય છે? એ બંધનો કારણ છે. શુભ ને શુભ બે ને પોતે આશ્રવ છે. બે નું ફળ આમ જોઈએ તો બંધ છે, આમ જોઈએ તો વર્તમાન કલુષિતતા છે. સમજાણું કઈ? અને સંવર નિદ્રા ને મોક્ષ એ ત્રણેય દશા એ આત્માની નિર્મળ સ્વયં સિદ્ધ સ્વભાવને આશરે થાય એમ પણ કહેવાય, અને તે પર્યાય તે પર્યાયને કારણે થાય એમ પણ એનું યથાર્થ સ્વરૂપ છે. સમજાણું કઈ? એમ જીવ ને અજીવ બે પદાર્થ અને પાંચ એની પર્યાયો અવસ્થાઓ એ સ્વયં સિદ્ધ સ્વતંત્ર છે, અને દ્રવ્ય પણ સ્વતંત્ર બે છે. એમ સાતને બરાબર જેમ છે તેમ સરસે ત્યારે તે મોક્ષ માર્ગ એને આધીન છે. પ્રગાટ અરે પહેલી સાતની પણ એને ખબર નહીં. એ તો કા કર્મને લઈને વિકારને પુણ્યને લઈને ધર્મને એકે એક તત્વમાં ખોટા. ભાઈ તારી દશાને શાંતિ જોતી હોય તો આ સાત છે તેમ એને બરાબર માનવા પડશે, એવીને આ શાંતિ ક્યાંય નથી. દુનિયામાં ક્યાંય શાંતિ નથી. સમજાવું કઈ? એ પરગ્રહ એને કારણે પ્રવાહ એ પ્રણવે જાય છે, તારે કારણે નહીં. તારી દશા તારે કારણે થયા કરે છે, પરને કારણે નહીં. કોને તારે કોની સામું જોવું છે? સમજાવું કઈ? એ ભાવ પણ પાપ ના થાય એની સામું પણ જોવું નથી. જોવું છે તો જ્ઞાયક સ્વભાવ છે કે પણ જ્ઞાનના લક્ષમાં એ આવે છે કે આ પુનપાપ બે ભાવ છે. સમજાણું કઈ? જ્ઞાન એનું થાય આશ્રવ ને બંધનો એવો જ્ઞાય ભાવ આત્માનો તેને જોતા તેનું જ્ઞાન થઈ જાય છે. આશ્રવ ને બંધનું જ્ઞાન થઈ જાય છે આત્માના, એને જોતા નહીં આત્માને જોતા. સમજાણું કઈ? જ્ઞાયક આત્મા ચૈતન્ય બિંબ પ્રભુ છે એમ જોતા એને પુણ્યપાપના આશ્રવબંધના ભાવ થાય એનું એમાં જ્ઞાન પ્રોપર પ્રકાશન થઈ જાય છે. સમજાય છે કઈ? આમ સાત તત્વને અને પુણ્યપાપ મેળવીને નવને કે નવ પદાર્થને બરાબર યથાર્થ અંતરભાનમાં સર્ગવા એને મોક્ષના માર્ગની પહેલી દશા સમ્યક દર્શન કહે. કઈ? ઓહો, આ શાસ્ત્ર છે એ પણ પરમાણુનો પિંડ છે. અને તે પણ મૂળ પદાર્થ નથી. આ કઈ મૂળ પદાર્થ? આ તો ઘણા પરમાણુનો સંયોગ એટલે કે નજીક સંબંધ, સંયોગ એટલે કે નજીક સંબંધ, એનું પિંડની આ પર્યાય દેખાય છે. એટલે ખરેખર અક્ષર છે એ પણ જળનો અભૂતાર્થ પર્યાય છે. ભૂતાર્થ દ્રવ્ય નથી, ભૂતાર્થ એક દ્રવ્ય હોય. સમજાણું કઈ? અને એની ભૂતાર્થ દ્રવ્ય એક, એની પણ જે એક સમયની પર્યાય એટલો એ દ્રવ નથી. એમ ક્યારેક ખ્યાલમાં આવે કે પોતાનો પર્યાય જેટલો પણ આ દ્રવ નથી. સમજાણું કઈ? પોતાની વર્તમાન સંબંધ નિદ્રાની પર્યાય જેટલો દ્રવ નથી. એમ દ્રવની દ્રષ્ટિ થતા બધા પદાર્થોને જેમ રાગથી પોતાને ભિન્ન જ્ઞાયકમાં જાણે, એ દ્રષ્ટિએ બધા પદાર્થને સંયોગ રહીત ભિન્ન ભિન્ન જાણે અને તેને અવસ્થિતલો પરને ન જાણે, એનો આખું તત્વ છે એવું જ્ઞાનમાં, એને ઉપર જોયા વિના દ્રવ તરફના જ્ઞાનમાં તેનું આ જાતનું જ્ઞાન ભેગું આવી જાય. સમજાણું કઈ? કેસરીચંદજી, હે જાતમાં ક્યાં જ્ઞાન હે? જ્ઞાન તો અહીં હે, જાતમાં ક્યાં જ્ઞાન હે? ના કોણ પડશે? શાસ્ત્ર નહી હે, અક્ષર ભી નહી હે. કલ કહ્યા થા ને, આ અક્ષર કાગળ મેં હે બાત જૂઠી હે. ક્યાં ક્યાં? આ અક્ષર હૈ સમય સારાદીમાં એને નતો કે એ અક્ષરો કાગળમાં છે કે ના? કાગળની પર્યાય કાગળમાં છે, અક્ષરની પર્યાય અક્ષરમાં છે. આ તો જુદી જાતિમાં છે. હા, એ પોતા તમારે ના શીવવાના, એવી જાતના શીવતા છે. કોઈ ગોળ શિવાય ને કોઈ આમ શિવાય ની પૂરી જોઉં છું. બધા મેં ગયા હતા ને, એમને ગોળ કોઠો ભાઈ, એમને આમ સીધો હોય હે, આમ ગોળ ગોળ, આમ બે સંધી નહીં. એક ફરી ઓલા સાવ શાંતિ પ્રસાદ નો દીકરો હતો ને, હે દાણી ન્યા કલકત્તા, એના મકાનમાં ફોટવા કરવા લઈ ગયા હતા. એનો મોટો દીકરો છે સાધુ સાવ શાંતિ પ્રસાદ. ત્યાં આજે મારે આખો કોઠો આમ સિવાય વિનાનો આમ નામ ત્યારે કોટ છે, આમ નામ નીકળો. કેશરીચંદજી સીવો પડે ને, આમ પાઠ કરીને પાછા સીવીને કોઠો ઉભો થાય એમ નહીં, એમાંથી એમ નામ સીવું નહીં. એ ઓલા વિના આમ નામ દોર્યું હાલે કોઠવા પછી જોયો ને ખબર. એ પણ સ્વતંત્ર દશા. એમ માને છે કે હંચા વડે કોઠો થતો નથી, ત્યારે પણ કોણ માને? પણ ભાઈ જેનું જે હોવાપણું, તેનું હોવાપણું પરના હોવાપણાને લઈને હોય તો એ હોવાપણું રહેતું જ નથી. સમજાણું કાય? આમ અજીવ પદાર્થો મારાથી આ બધા ભિન્ન, એ એની દશાને કારણે, એની દશા હયાતી ધરાવે છે, એની દશાને કારણે જ્ઞાનની દશા નહીં. સમજાય છે કાય? આ વંચાય માટે જ્ઞાનની દશા થાય છે એમ નહી. અરે વાત ભાઈ, બહુ આખી સર્વજ્ઞ વિતરાગ, વિતરાગ સર્વજ્ઞ તો એક સ્વભાવ છે. એમાં છ દ્રવ્યો એક સ્વભાવ વસ્તુ છે. સ્વભાવ છ પ્રકારના છે એમ ભગવાને જોયા, એમાં જોઈને સર્વજ્ઞ વિતરાગ સ્વભાવ પ્રગટ કર્યો. સ્વભાવ સ્વભાવ કે છે કે અક્ષરનું વાંચન થાય માટે જ્ઞાન થાય તો ભગવાન એનું સામાન્ય જ્ઞાન જે અંદર વસ્તુ છે એનું એણે વિશેષ શું કર્યું? આનાથી વિશેષ દશા થઈ તો સામાન્ય જ્ઞાન ગુણ એનું વિશેષ શું થયું? વિશેષ વિના સામાન હોઈ શકે? જ્ઞાન ગુણ જે ત્રિકાળ છે એની વર્તમાન વિશેષ અવસ્થા વિના, વિશેષ પર્યાય વિના, વિશેષ કાર્ય વિના એ સામાન હોય નહીં. તો આ શાસ્ત્રના શબ્દથી અહીં કાર્ય થયું તો વિશેષ સામાન જ્ઞાને વિશેષ વિના રહ્યું કઈ રીતે? તેથી બાપુ આ તત્વજ્ઞાન કંઈ બહુ અલૌકિક છે. એ એમને એમ જગત માની લે કે મેં આમ જીવને માનીએ છીએ અને જળને માનીએ છીએ એમ નથી. જીવને માનતા એની વર્તમાન દરેક અવસ્થા પોતાથી પોતે થાય પરથી ન થાય ત્યારે એને નિમિત્ત કહેવાય. એનાથી થાય તો એના આનું અસ્તિત્વ આના અસ્તિત્વને લઈને, આનું હોવાપણું આના હોવાપણાને લઈને, બે હોવાપણા એ જ થઈ ગયા. સમજાણું કઈ નથી. વસ્તુની સ્વયં સિદ્ધતા કે દરેક વસ્તુ પોતાના કારણે પોતે પરણવી છે. મારું આત્મા પણ મારે કારણે પરણવી છે, કોઈને કારણે છે કે છે એમ. નવ તત્વની યથાર્થ શ્રદ્ધા અંતરમાં થવી આ એને મોક્ષનો માર્ગ એને આધીન છે એમ ભગવાન ફરમાવી રહ્યા. હવે એ પોતાને આગ્રહ છોડવો ન હોય એમ માન્યું એ હાથું, એને ફેરવા કોણ સમર્થ, કોણ ફેરવી શકે? સમજાય છે? ત્રણ લોકના નાથ તીર્થંકર પણ કહે છે, અરે અમૃતચંદ્રાચાર્ય કહે છે, અરે આ ટીકા શબ્દોથી બની અમે બનાવી એમ ન કહેશો હો. આ સંસ્કૃત ટીકા સમયસારની એ રચાણી જળની દશાથી રચાણી છે. એ જળની પર્યાયમાં તાકાત છે, શબ્દમાં પ્રોપર વાર્તા કહેવાની જળમાં તાકાત છે. ભગવાન આત્મા એ વાર્તા કરે એમ ન માનીશો, એ ગાળ દેવા જેવું આત્માને છે. સમજાણું કઈ? એમ અજીવ તત્વ જે જગતના છે એને કારણે પરણવી રહ્યા. અહીં તો કેકા ભાષા મારે લઈને થઈ. આ હું બોલવા માંગુ તો બોલું, મૌન રહેવા માંગુ મૌન. બહુ મોટો ભ્રમણા ભાવ છે. સમજાય છે કઈ? બહુ ઝીણું કંટાય છે ને હર્ષ નહી. વસ્તુ જ આ છે. સાંભળવા મારું બાપુ, તારી ચીજની મર્યાદા જેવી વસ્તુની સ્થિતિ છે તેમ જાણવું એ પણ તમે જાણતા જણાય જાય એવી કોઈ સ્થિતિ છે? સમજાણું કઈ? કે છે કે રાગ રહીત તારો સ્વભાવ શુદ્ધ ચૈતન્ય છે. એ રાગ પણ એક સંયોગી વિકાર છે, સ્વભાવ નથી. શુદ્ધ દયાદાન વ્રતનો વિકલ્પ પણ સ્વભાવમાં નથી. સ્વભાવથી રાગને અડતો નથી, રાગ સ્વભાવને અડતો નથી. એમ સ્વભાવનો અંતર્ભાન થતા રાગાદીની શ્રદ્ધા વ્યવહારે એને ખ્યાલમાં આવી જાય છે. વ્યવહારે કેમ કંઈક પર છે એ અપેક્ષા એ. આમ તો જ્ઞાનમાં હાથેનું સ્વરૂપ જ્ઞાનની પર્યાયમાં આવી જાય. સમજાણું કઈ? એટલે કહે છે, અરે કૃષ્ણ જગત ને કેવું પડે લો કે નહીં લો. આ અક્ષર નથી, અક્ષર ને આવે તો આમ શું થાય? અક્ષર એવું થાય નફા ભાઈ. ભગવાન એ સ્વભાવને જોવો જેની વાત છે બાપુ. તું તો સંયોગ ઉપર જોવ છો, તારી દ્રષ્ટિ સંયોગ ઉપર છે. આ અક્ષર કાગળમાં છે એમ સંયોગ ઉપર છે તારી દ્રષ્ટિ. પણ અક્ષરનો પર્યાય અક્ષરની પર્યાયમાં છે કાગળમાં. એમ સ્વભાવથી જો તો સ્વભાવનું સ્વરૂપ યથાર્થ જણાય, તને પણ સ્વભાવથી જોવો તો વિભાવનું યથાર્થ જ્ઞાન થાય. સમજાણું કઈ? હવે એને શુભ રાગ દ્વારા જોવો, શુભ રાગ દ્વારા લાભ માનવો. ક્યાં અટકીને ઉભો છે અને મિથ્યા શ્રદ્ધા કેમ ઘૂંટી રહ્યો છે ખબર નથી, ખબર નથી. કે છે એ નવ પદાર્થ કયા? એ સમયસારમાં નવ તત્વો પણ કયા? નવ તત્વો નવ રૂપ છે. એના જેવા નવે નવ છે તેમ તેને પ્રસક પ્રસક જ્ઞાનમાં યથાર્થપણે સ્વપર પ્રકાશના ભાનમાં શ્રદ્ધવા, એનું નામ તત્વાર શ્રદ્ધાનું સમ્યક દર્શન કહેવામાં. સમજાણું કઈ? પ્રશ્ન, એનું શ્રદ્ધાન સમ્યક દર્શન કહ્યું, પણ દર્શન તો સામાન્ય અવલોકન માત્ર છે. શાસ્ત્રમાં તો એક દર્શનની વ્યાખ્યા એવી આવે છે, દેખવું દેખવું. આમ દેખવું એવું આવે છે એમ શિષ્યનો પ્રશ્ન. સદ્ધાંત પ્રતીતિ માત્ર છે તો એને એકાર્થ પણ કેવી રીતે સંભવે? તો સમ્યક દર્શન ને દર્શન પણ તમે કહ્યું કેમ સંભવે? દર્શન નો અર્થ તો દેખવું થાય અને આ સમ્યક દર્શન નો અર્થ પ્રતીતિ થાય, તો બેનો એક ભાવ કેમ મેળ ખાઈ ગયો? એમ શિષ્યનો પ્રશ્ન છે. પ્રકરણના વસ્તી ધાતુનો અર્થ બીજો પણ થાય છે. ચાલતા અધિકારની અપેક્ષાએ જે ધાતુ એટલે શબ્દ જે હોય એનો મૂળ ધાતુ, એનો અર્થ બીજો પણ. અહીં મોક્ષ માર્ગનો અધિકાર છે, અહીં દેખવું અધિકાર. મોક્ષ માર્ગ આત્માને સમ્યક દર્શન ચારિત્ર થાય એનો અધિકાર છે. તેથી તેમાં દર્શન શબ્દનો અર્થ સામાન અવલોકન માત્ર ગ્રહણ કરવો, જોવું આમ દેખવું, સામાન ભેદ પાડ્યા વિના એને આમ ન કેમ અહીં જાણવું. કારણ કે ચક્ષુ અચક્ષુ વળી સામાન અવલોકન તો સમ્યક દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિને સમાન હોય છે. જો ધ્યાન રાખજો, ચક્ષુ અચક્ષુ વળી પરનું અવલોકન તો સમ્યક દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ અભિવિને પણ હોય છે, એ કઈ મોક્ષ માર્ગ. તેથી એ વળી કઈ મોક્ષ માર્ગની પ્રવૃત્તિ થતી નથી. સદ્ધાન હોય છે તે સમ્યક દ્રષ્ટિને જ હોય છે. જો બોલો ઉપયોગ જાણવું, દેખવું ઉપયોગ તો બે ને હોય. દેખવું આમ વસ્તુને આમ નામે દેખવું એમ નથી, ખરેખર તો અભેદ ઉપયોગ છે આ વસ્તુ એમ તો નથી, પણ એ અભેદ ઉપયોગ દેખવું જે કહેવાય એ અને આ શ્રદ્ધા બે ચીજ જ બીજી છે. દેખવા માત્રથી જો મોક્ષ માર્ગ હોય તો દેખવું તો સમ્યક દ્રષ્ટિને, મિથ્યા દ્રષ્ટિને અભેદને પણ હોય દેખવું. પણ સમ્યક દ્રષ્ટિને જે શ્રદ્ધાન હોય છે એ સમ્યક દ્રષ્ટિને જ હોય છે, મિથ્યા દ્રષ્ટિને હોતો એનો દેખવું બે ન હોય છે. સમજાણું? અને એ વળી મોક્ષ માર્ગની પ્રવૃત્તિ થાય છે. સમ્યક શ્રદ્ધાન દ્વારા એ મોક્ષ માર્ગની છૂટવાની અંદર પ્રવૃત્તિ નામ પરિણામ થાય. દેખવા માત્રથી કઈ મોક્ષ માર્ગની પ્રવૃત્તિ થતી માટે દર્શનનો અર્થ અહીં દેખવું ન લેવો, પણ દર્શન નો અર્થ અહીંયા પ્રતીતિ લેવો. સમજાણું? કાંઈ માટે દર્શન શબ્દનો અર્થ અહીં સિદ્ધાંત માત્ર જ ગ્રહણ કરવું. એક વચમાં કરી દર્શનની વ્યાખ્યા કરી કહી. હવે પાછું મુદ્દાની વાત આવે છે. હવે મુદ્દાની પાછી વાત લેશે. અહીં વિપરીત અભિનિવેશ કરી સિદ્ધાંત કરવું કહ્યું તેનું શું પ્રયોજન એમ કહી ગયા હતા. વિપરીત અભિનિવેશ સમ્યક દર્શનાનું સાચું લક્ષણ વાત કરી હતી 376 પાને. વિપરીત અભિનિવેશ રહી જીવાદી તત્વાર શ્રદ્ધાનું સમ્યક દર્શનનું લક્ષણ એમ પહેલી લીટીમાં કહ્યું હતું. કે જી ક્યાં કહ્યું છે? જ્યાં કહ્યું હતું બોલાવી ગયા એ પહેલે પાને. એના પહેલે 376 પાને પહેલી લીટી, પહેલી એટલે ત્રીજા પેરેગ્રાફની. વિપરીત અભિનિવેશ રહી જીવાદી તત્વાર સિદ્ધાંત સમ્યક દર્શન નું લક્ષણ છે. પહેલી લીટી 376 નું લક્ષણ છે. મોટા અક્ષર પછી સમજાણું કાંઈ. હવે શિષ્યને આ પ્રશ્ન કર્યો કે વિપરીત અભિપ્રાય રહીત અભિનિવેશ એટલે અભિપ્રાય, એનું સિદ્ધાંત કરવું કહ્યું તેનું શું પ્રયોજન? મહાસિદ્ધાંત જેવો શિષ્ય નો પ્રશ્ન. ઉત્તર, અભિનિવેશ નામ અભિપ્રાયનું છે. અભિનિવેશ એટલે અભિપ્રાય છે, અભિપ્રાય એટલે આશયનું નામ છે. જેવો તત્વાર સિદ્ધાંતનો અભિપ્રાય છે, જેવો સાત તત્વનો અથવા નવનો નવ પદાર્થનો અભિપ્રાય છે તેવો નહીં હોતા અન્યથા અભિપ્રાય હોય એનું નામ વિપરીત અભિનિવેશ છે. બરાબર છે? નવ તત્વો જેવા છે એનાથી વિપરીત અભિપ્રાય છે આ એનું નામ અભિનિવેશ કહેવામાં આવે. વિપરીત અભિનિવેશ છે એનાથી ઉલટું માને છે. જળનો દ્રવગુણ પર્યાય જળથી, જીવનો જળ દ્રવગુણ પર્યાય જીવ સ્વભાવથી, વિભાવ વિભાવને કારણે સ્વતંત્ર, એ નિમિત્તને કારણે નહીં, વિભાવને કારણે સમરિદ્રા નહીં. એમ જે વિપરીત અભિપ્રાય રહીત જેવું એનું સ્વરૂપ છે એવું એ માનતો, અને થા અભિપ્રાય તેનું નામ વિપરીત અભિનિવેશ છે. હવે હાથનો અન્મેલ કરે જુઓ. સત્વાર સિદ્ધાંત કરવાનો અભિપ્રાય કેવળ તેનો નિશ્ચય કરવો એટલો જ માત્ર નથી. પેલું આમાં કહ્યું થોડું લીધો, અહીં પદાર્થ સિદ્ધાંત કરવાનું પ્રયોજન હોત તો સમાન, પણ પદાર્થ સિદ્ધાંત કરવાનો જ પ્રયોજન નથી. 318 પાને ઉત્તરમાં પહેલી લીટી સમજાણું કાંઈ. આ તો મુદ્દાની રકમની વાત છે. હજી સંગત દર્શન ને સત્વાર સિદ્ધાંત, આ વિના ન હોય ને ચારિત્ર ન હોય ને વ્રત ન હોય ને તપ ન હોય ને સંયમ ન હોય, ઇન્દ્રિય દમન કઈ દૂર હોય. સમજાય છે કઈ? તો કે છે કે તત્વાર સિદ્ધાંત કરવાનો અભિપ્રાય કેવળ તેનો નિર્ણય કરવો એટલો જ માત્ર નથી. વળી જો પ્રતીતિ કીધી એટલી કે એક હા નિર્ણય કરવો એ આથે આધે એમ નહી. તત્વાર સિદ્ધાંત કરવાનો અભિપ્રાય કેવળ તેનો નિશ્ચય કરવો એટલો નથી. નિશ્ચય તો કરો પણ કેવળ એનો નિર્ણય કરવો એટલો નહીં, એમાં બીજો ભેદ છે થોડો. સમજાણું કઈ? તત્વાર સિદ્ધાંત સમ્યક દર્શનમ એ ઉમા સ્વામીનું પહેલું સૂત્રનું, પછી ખુલાસાનું બીજું સૂત્ર. તત્વા સિદ્ધાંત કરવાનો અભિપ્રાય અભિનિવેશ હતો ને, કેવળ તેનો નિશ્ચય કરવો એટલો જ માત્ર નથી. કેવળ એટલો નિશ્ચય હા નિર્ણય તો છે, પણ એ ઉપરાંત કઈક બીજી વાત છે. નિર્ણય ઉપરાંત બીજી વાત છે, એકલો નિર્ણય કરવાનો પ્રયોજન નથી. પરંતુ ત્યાં તો એવો અભિપ્રાય છે કે જીવ અજીવને ઓળખી, જીવને અજીવને ઓળખી એ પોતાને અને પરને જેમ છે તેમ માનવા. શું કીધું? જીવ અજીવને ઓળખી પોતાને અને પરને જેમ છે તેમ છે તેમ, જેમ છે તેમ, જેમ છે તેમ પોતે અને જેમ છે તેમ પર, જેમ છે તેમ માનવા. અજીવ અજીવને કારણે પર્યાય છે એમ, જેમ છે તેમ આત્મા આત્માને કારણે એનો પોતાનો પર્યાય ને દ્રગુણ એમ જેમ છે તેમ. સમજાણું કઈ? જીવ અજીવને ઓળખી પોતાને એટલે આત્માને, પરને એટલે આ શરીર વાણી આદિ બધા જળ પદાર્થને જેમ છે તેમ માનવા, એક વાત આવી. આશ્રમને ઓળખી એ આશ્રમ પુણ્યને પાપના ભાવ, દયા દાન ભક્તિ પૂજાનો ભાવ, પુણ્ય આશ્રમ હિંસા જૂઠું ચોરી વિષય પાપ આશ્રમ. આશ્રમને ઓળખી નિર્ણય તો કરો પણ નિર્ણય ઉપરાંત હે માનવો, ઉપરાંત બાદ હે માનવા, આશ્રમને હે માનવું એ એમાં પ્રયોજન છે. હે નિમિરનભાઈ, કેટલી વાત લીધી છે ને એ શાસ્ત્રને સરળ રીતે કરીને મૂકવાની છે કે ભાઈ એકલા હાથ પદાર્થનો પ્રયોજન નથી અહીંયા, અને એનો નિર્ણયનો એટલું પ્રયોજન નથી. એના નિર્ણયમાં ભેગો એક આ ભાગ છે, હા એ ઉપાદેય કરવા, કોઈ પાપના ભાવ થાય એને માનવું એ બરાબર છે, પણ હે માનવું એમાં વિશેષણ છે ભેગું. સમજાણું કઈ? વાત મુદ્દા કી બાત હે, માનવું તો બરાબર હે. ઓલામાં શું કીધું કે માનવું તો જીવ જીવને બરાબર છે, પણ જેમ છે તેમ એમ, બે જેમ છે તેમ એમ, પાછું એમ એમ જુદા જુદા જેમ છે તેમ જીવ જીવને માનવા એ એનું પ્રયોજન છે, અને આશ્રવ પુંજ પાપના ભાવ થાય એ માનવા, પણ એ ઉપરાંત એને જે માનવો પ્રયોજન છે. સમજાણું કઈ? એ એટલે સમજાય છે છોડવા લાયક એ શુભ ને અશુભ ભાવ, પુંજ દયા દાન વ્રત ભક્તિના પરિણામ થાય એ પણ છોડવા લાયક, માનવા એટલા ઉપરાંત છોડવા લાયક માનવા. સમજાણું કઈ? આદરણીય નથી. હવે એને પહેલેથી હજી આદરણી માને એના શ્રદ્ધાના ઠેકાણા નહીં. અને પછી અમે વ્રતિ છીએ અને સંયમી છીએ અને પંચમાવર ધાર્યા છે. અધર થી લખી તમ છે મફતલાલ ની સહી. મફતલાલ મફત નો સહી કરનારો મફતલાલ અધર થી લખી તમ છે. ભગવાન થી લખી તમ નથી સમજાનું કાય. અથવા તત્વના સ્વભાવથી લખી તંગ એટલે જ્ઞાન થવું જોઈએ. એ રીતે ઘરનો ઉઠાવ ગીર પોતાથી માને. અમે હાથ તત્વને માનીએ છીએ બહુ સારું માને છે. તો પણ એમ છે કે જીવને જળ જેવી રીતે અસ્થિ ધરાવે છે, હયાતિ ધરાવે છે, પોતાને લઈને પોતે અસ્થિ જળ ધરાવે છે. આ કાગળ કાગળને લઈને અસ્થિ ધરાવે છે, સમજાય છે. વાણી વાણીને લઈને અસ્થિ ધરાવે છે, કર્મ કર્મને લઈને અસ્થિ ધરાવે છે, અસ્થિ જોવા પણ. આ શરીર શરીરને લઈને અસ્થિ ધરાવે, આ એની અવસ્થા પણ શરીરને લઈને અજીવને લઈને હયાતિ ધરાવે છે. આમ હાલ આ અવસ્થા થાય આત્માને લઈને નહીં. અને આત્મામાં જે જ્ઞાન થાય છે એ પોતે પોતાને લઈને હયાતિ ધરાવે છે. આ નિમિત્તો જણાય છે માટે એને લઈને જ્ઞાન હયાતિ ધરાવે છે એમ નહીં. સમજાણું કાંઈ. તો જીવ જીવ જેમ છે તેમ, જેમ છે એમ પાછ જેમ છે તેમ માનવા જોઈએ એને. અને આશ્રમને ઓળખી તેને હે માનવો, પુન્ય પાપથી શુભ કે શુભ એમાં ભેદ પાડવા નહીં. કારણ કે તો આશ્રમ છે બે. ઓહો, આ જગતને કઠણ પડે છે. ચાલીએ પુન્ય ભાવ હે. અરે પણ કાંઈક તો સાધન છે કે નહીં શુભ ભાવમાં? સાધન ખરું બંધનું, બંધનું સાધન ખરું, એ મોક્ષ માર્ગનું સાધન. આમ હાતત્વ હાતત્વની શ્રદ્ધા કરે પણ વસ્તુની તો ખબર હોય નહીં. સમજાણું કાંઈ એ નહીં. પરંપરા ઉદગા અર્થ કાંઈ નહીં. પરંપરા કા અર્થ કદી હૈ નહીં, પછી પણ નહીં. એટલે પછી પણ રાગ ને ઘટા જે ચાર શીર એમ હે પરંપરા કા અર્થ. સમજાણું કાંઈ. આમાં તો આશ્રમ ને ઓળખી માનવું તો બરાબર છે, પણ તેને હે માનવો. જો એકલો માનવો નહીં પણ હે માનવો. હે સમજાય છે કાંઈ. પુણ્યના ભાવ થાય એ છોડવા લાયક છે. મને ઉપાદેય નથી, આદરણીય નથી, હિતકર નથી, લાભદાયક નથી. ત્યારે તેણે આશ્રમને એ માન્યું તો માન્યું કહેવાય. આશ્રમ છે અને આદરણીય છે માને તો એને આદરણીય માન્યું, આશ્રમ માન્યો નથી. સમજાણું કાંઈ. બંધને ઓળખી તેને હિતરૂપ માનવો. બંધ જડ દીધો છે એ આશ્રમ નું ફળ જે બંધ છે ને એને હિત માનવું. હિત જો બંધ થાય તો ઠીક, શુભ નો બંધ તો ઠીક ને. હે તીર્થંકર ગોત્ર બંધાય ઠીક ને. હે નહીં નામચંદી તીર્થંકર બંધ પડે કેમ? ઉસકો હિત માનના નહીં ભાઈ. સોળસ કારણ ભાવનાઓ આશ્રમ હે, અને બંધ તે અહિત હૈ એમ માનવું. મારી કસમ જગત તકરાર જ લ્યો જગત. હે છોડ ને જો આશ્રમમાં તો સોળસ કારણ ભાવના આવતી છે. સમ્યક દ્રષ્ટિને ભાવ હોય ને, પણ એ આશ્રમ છે. હે કોણ ચોર દેશે? દૂર ચોરે કોને મૂકે કોણ? એની દશામાં આવ્યા વિના સ્વીકારે રહેશે નહીં. ચોરે કોને મૂકે કોણ? ફક્ત એની દ્રષ્ટિ ક્યાં છે એટલી વાત છે. બાકી તો તેને કાળે તેને તે ભાવ આવ્યા વિના રહેવાનો. સમ્યક દ્રષ્ટિને શુભ ને કાળે શુભ આવશે, નીચા દ્રષ્ટિને શુભ ને કાળે આવશે એની માનતામાં ફેર શું છે એટલી વાત અહીં જણાવે છે. આવે ના આવે કે ફોડે કોને મૂકે કોણ, જે ગુણની જે સમયની જે વિપરીત પર્યાય થવાનો કાળ તે થયા વિના રહેશે જ નહીં. પણ વિપરીત પર્યાય થયા એમ હે તરીકે જાણે તેની દ્રષ્ટિ જ્ઞાયક ઉપર ગયા વિના રહે નહીં. સમજાણું કઈ એમ નહી, એકનું હું છોડી શકતો નથી પણ ભાવ આવ્યો તે એ છે. ઉપાધિ આત્મજ્ઞાન જ્ઞાયક ભાવ છે. એકલો આત્મજ્ઞાયક ઉપાધિ છે અથવા એની દશા ઉપાધિ છે. સમર નિદ્રા પ્રગટ કરવા આપી છે એમ આવે. થોડે કોને મૂકે કે શ્રદ્ધા છોડશે, આશ્રવ છોડવા યોગ છે તેની શ્રદ્ધા છોડશે કે આદરણી નથી. આદરણી જ્ઞાયક ભાવ ચૈતન છે. સમજાણું કઈ તત્વાર શ્રદ્ધાની અંદર આ વાત એ તરીકે માને તો એની અંદર આવે. જો બંધ ને ઓળખી તેને અહિતરૂ માનવો, કોઈ બંધમાં કોઈ અપવાદ છે કે સરવાર સિદ્ધ નો બંધ પડે ઠીક, મનુષ્યપણાનો બંધ પડે ઠીક, દેવનો બંધ પડે તો ઠીક, કે ચીઠી ભગવાન પાસે જવાય સ્વર્ગમાં જઈએ તો. તીર્થંકર પ્રકૃતિની પહેલી લઈને પછી આ વાત માંડી. એ પ્રકૃતિ બંધ છે એનો ભાવ થી આશ્રવ છે, આશ્રવ હે છે બંધ અહિત છે. કેમ કે રાગ છે, રાગનું ફળ બંધ હોય કઈ ધર્મનું ફળ બંધ ન હોય. બંધ કર્યો તો સમજવું કે ધર્મ નથી, એટલે રાગ છે. અને રાગ થી ભલે પ્રકૃતિ બંધાણી એમાં આત્માને શું લાભ. એ રાગ નો અભાવ કરીને વિતરાગ થશે ત્યારે ઓલી પ્રકૃતિ બંધાયેલી તીર્થંગોત્ર ની તેરમે ગુણસાન ઉદય આવશે. આત્માને શું લાભ. સમજાણું કઈ શું કહ્યું કે સમ્યક દ્રષ્ટિ ને પણ આ હાથ તત્વ શ્રદ્ધા સમ્યક દ્રષ્ટિ ની વાત ચાલે છે કે નહીં કોને, એને સ્વભાવ આવશે એ જાતના બંધનો. પણ એ સ્વભાવ એ જાણશે માને છે એ સમજાણો. અને એનું બંધ જાણે તે અહિત છે. કેમ કે બંધનું ફળ કઈ આત્માને મળતું, એ બંધનું ફળ તો સંયોગી બાદથી જ મળશે જયારે મળશે ત્યારે. પણ તે ક્યારે, કે જયારે આ રાગ થી બંધ પડ્યો, એ રાગ નો અભાવ કરી ચારિત્ર થઈને વિતરાગ થશે ત્યારે ઓલી બંધ પ્રકૃતિનો પાક આવશે. તેરમે ગુણસાનો ઉદય ત્યારે પાક શું આવ્યો, થોડા સમોસરાદી ની સામગ્રી નું સાધન. એમાં એના આત્માને કઈ સાધન થયો. તેથી આય પણ એમાં આમ જ્યાં આમળે ને તીર્થન થતું આવે બાંધે હોય ભલે હોય એની ક્યાં પ્રશ્ન છે. પણ એ ભાવ એ છે એમ શ્રદ્ધા ન કરે તો દ્રષ્ટિ એની સમ્યક રહેતી. અને એનું બંધ પણ તે અહિત છે એમ ન માને તો એને હિત રૂપે માન્યું તો શ્રદ્ધા એની ખોટી કાંઈ સમ્યક દર્શન એને રહેતો નથી. સમજાણું કઈ શ્રીકૃષ્ણજી અજર પિયાલા પીઓ મત વાલા એવી વાત છે. આપણે હે લોકોને હજી સંયત દર્શન તત્વા શ્રદ્ધાન શું ચીજ છે એની ખબર નહીં, એના માચમ નહીં, એનું શું સ્વરૂપ છે પિછાણમાં નહીં અને ક્યાં એ આગળ જશે. અંતર વસ્તુ ચિદાનંદનો કંદ પડ્યો છે એવી અંતરદ્રષ્ટિ થયા વિના, અંતરમાં આઈ વળવા જેવું છે એ નક્કી થયા વિના એનું વલણ બહારથી કરશે નહીં. સમજાણું કઈ કેટલી ચોખવટ કરી છે કે બંધ ને ઓળખી કે બંધમાં કોઈ અપવાદ છે કે આ ફલાણો બંધ અહિત નહીં અને આ ફલાણો ભાવ હે નહીં શુભ શુભ કોઈ ભેદ છે નહીં. સબકે લઈ એક નિયમ હોય સંવર ને ઓળખી દેખો સંવારને ઓળખી ફરિયા પ્રગટ થવી છે ને શુદ્ધ 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 એ પુનપાપના પરિણામ રહી આત્માના શુદ્ધ સ્વભાવની એકતા થતા જે નિર્મળ દશા પર્યાય અરાગી વિતરાગી પરણતી થઈ એ સંવરને ઓળખી ઉપાદેય રૂપ માને માને તો ખરો પણ ઉપાદેય રૂપ માને એ આદરણીય છે એ પ્રગટ કરવા લાયક છે એમ માને રાગ પ્રગટ કરવા લાયક છે એમ ન માને આશ્રો પ્રગટ કરવા લાયક છે એમ ન માને સંબર પ્રગટ કરવા લાયક છે એમ માને માટે તેને ઉપાધિ કહ્યો સમજાણું કાંઈ મારે ભારે વાત મૂકી છે ને બધી બધી સંબરને ઓળખી તેને ઉપાધિ રૂપ માનવો એ જ આદરણીય છે શુદ્ધતા પુણ્યના પરિણામ સુખથી રહી ભગવાન આત્મા પવિત્રનો પિંડ એની એકતા થઈને નિર્મળ દશા શુદ્ધિની થઈ એ જ ઉપાધિને પ્રગટ કરવા લાયક નિર્ગ્રહને ઓળખી તેને હિતનું કારણ માનવું દેખો હા બનશે હિત એ બંધ છૂટે અને અશુદ્ધતા ટળે અને શુદ્ધતા વધે એવા નિર્ગ્રહને ઓળખી તેને હિતનું કારણ માનવું નિર્ગ્રહને હિતનું કારણ માનવું બંધને હિત અહિતનું કારણ અહિત માનવું એને અહિત રૂપ જ માનવું એનું કારણ તો આશ્રવ છે બંધનું કારણ તો આશ્રવ છે ને આમ સમજાણું કાંઈ એને અહિત રૂપ માનવું બંધને અને નિદ્રાને ઓળખી નિદ્રા કઈ એ શુદ્ધતાની વૃદ્ધિ થાય એ શુદ્ધતાને નિર્વિકારી દશાની પરિણતિ અવસ્થા વધે આ એને હિતનું કારણ માનવું કેમ કે પૂર્ણ હિતમોક્ષ છે એમાં નિદ્રા કારણ છે બંધ કારણ નથી તીર્થંકર ગોત્ર બંધ થયો એ મોક્ષનું કારણ નથી આ નિદ્રા હિતનું કારણ છે એમ કહ્યું હોય તો સમજાણું કાંઈ એ બધા નિમિત્તના કથનનો પાર મળે વ્યવહારના અભૂતાર્થ નહીં ના કથન જેનું એમ માને તો ખૌ સંસાર છે
બરાબર
સમજાણું કાંઈ હા એ લીધી છે બધી લીધી બધી ખબર છે ને ઘણા વર્ષથી બધી હાલે છે તો નિદ્રાને ઓળખી તેને હિતનું કારણ માનવું શું કીધું એ અશુદ્ધતા ટળે શુદ્ધતા વધે અને બંધ ઘટે એક દિવસ બંધ ઘટે ને એને નિદ્રા કીધી ને બંધ ઘટે અશુદ્ધતા ટળે શુદ્ધતા વધે એને ઓળખી એને હિતનું કારણ માનવું બંધને હિતનું કારણ કે આ બંધ પડ્યો તો ભવિષ્યમાં આપણને એનું ફળ આવશે સારું ત્યારે મોક્ષ માર્ગ ઉભું છે સમજાણું કાંઈ જો હજી તો આ નવ તત્વને સર્જવાની રીત કહે છે સમજાણું કાંઈ આમાં નિર્જરાને ઓળખી ઇતનું કારણ આનું બંધને ઓળખી કારો બંધ પડ્યો આ જેથી હવે આપણે તીર્થંકર તો થઈશું ને પેલા એને લઈને થાય સમજાણું કાંઈ અરે પ્રભુ એ તત્વો જેમ છે તેમ તેની એને ખબર ન મળે ત્યાં સુધી એની સાચી શ્રદ્ધા થશે અને સાચી શ્રદ્ધા સસાર શ્રદ્ધા વિના સમ્યક દર્શન પ્રગટ થાય નહીં એના વિના સાચું જ્ઞાન કે સાચું ચારિત્ર કે વ્રત નિયમ હોઈ શકે નહીં તો સમજાણું કાંઈ આ તો બહુ સરસ વાત આવી છે બરાબર આવ્યા છે ને અહીંયા બપોરે હવાય બધું મુદ્દાની વાત હજી તો હાલે છે પહેલી વાત છે એકડાની હે અચ્છા નિદ્રાને ઓળખી મુદ્દાની વાત છે તેને એ અશુદ્ધતા તળે એટલે એમાં શુભ ભાવથી લાભ એમ ન આવ્યો અશુદ્ધતા તળે એ શુભ ભાવ પણ તળે એ હિતનું કારણ છે શુદ્ધતા વધે હિતનું કારણ છે અને બંધનો અંશ ઘટે છે હિતનું નિમિત્ત કારણ સમજાણું કાંઈ અશુદ્ધતા પડે એવી રીતનું કામ, અશુદ્ધતા રહે એ તો એ છે, એ તો એ છે, ભરવાય જ છે, છૂટે એટલું હિતનું કામ જાણે. સમજાણું કારણ, નિર્દ્રાને ઓળખી તેને હિતનું કારણ માનવું, એમ આ રીતે એટલું માનવું માનવો નહીં. મોક્ષને ઓળખી છેલ્લો બોલ, તેને પોતાનું પરમ હિત માનવું, જો પરમ હિત. મોક્ષને ઓળખી, હા ઓળખે ઓળખે મોક્ષ કેવળ જ્ઞાન, કેવળ દર્શન, પરમાનંદ, ઓ પૂર્ણ દશા છે એની. પરમ આનંદ, આનંદ આનંદ, પૂર્ણ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ, અનંત ચતુષ્ટ એવા પૂર્ણ શુદ્ધ દશા એને ઓળખી એને પરમ હિત માનવું, પરમ હિત એને માનવું. તો આ હેતુ અમારા છે ને, આ હેતુ છે ને, બધા મીંડા વળે થાય તો ભાઈ, આ બધા હેતુ એ છે કે નહીં? મા બાપને, દીકરાઓને બાપને, બાપને દીકરાને નહીં. અંગીત માણસો તો છે કે નહીં? પોતાના અમારા હેતુ હોય છે, અંગીત છે, ધૂળમાં નથી, પરસ્પર છે, સંબંધ નિમિત્તની સંબંધ છે, શું છે, દુઃખના નિમિત્ત છે, એમ કહ્યું છે, કહ્યું છે ને, આમાં એનું સમ બધા દુઃખના નિમિત્ત છે, એમ છે બધા. સુખ તું કરે એને આશરે, ને એને આજે કોઈ સુખ થાય એવું કો, સમજાણું. એ પ્રમાણે એ મોક્ષના સ્વરૂપને, મોક્ષ એટલે કેવલ જ્ઞાન, ઓહો પૂર્ણ દશા, જેને ફરીને અપૂર્ણતા નહીં, ફરીને અવતાર નહીં, કેવલ જ્ઞાન આનંદ દશા, જેમાં અપૂર્ણતા નહીં, અશુદ્ધતા નહીં, ને ફરી અવતાર નહીં, અને એ દશા ફરી ફરીને એવી ને એવી પ્રજ્ઞા કરે, સાદી અનંતકાળ, મોક્ષની દશા સાદી અનંતકાળ પ્રગટે, એને પરમ હિત માનવું. એકલું માનવું એમ નહીં, પરમ હિત. એ પ્રમાણે તત્વાર શ્રદ્ધાનો અભિપ્રાય છે, લ્યો તેનાથી ઉલટા અભિપ્રાયનું નામ વિપરીત અભિનિવેશ છે, બરાબર છે. સત્ય તત્વાર સિદ્ધાંત થતા તેનો અભાવ થાય છે, એ સાચી તત્વાર સિદ્ધાંત થતા તેનો નામ વિપરીત અભિપ્રાયનો નાશ, કે એમને તત્વાર સિદ્ધાંત થયું પણ હજી અભિપ્રાય તો વિપરીત રહ્યો છે, બની શકે નહીં. વિપરીત અભિપ્રાય છે ને તત્વાર સિદ્ધાંત થાય બને નહીં, વિપરીત અભિપ્રાય રહી તેને અભાવ થયો. માટે તત્વાર સિદ્ધાંત વિપરીત અભિનિવેશ રહી છે એમ અહીં કહી લો, એનો ઉત્તર કયો? વિપરીત અભિનિવેશ રહીત નો ઉત્તર, વિપરીત અભિનિવેશ કેમ કહ્યું? કે આ જીવ છે, અજીવ જેમ છે તેમ માનવા, એનાથી ઉલટા ન માનો, માને તો કે પણ એથી બીજી રીતે માનો. આશ્રમને હે માનવો, સંવરને ઉપાધિ માનવો, બંધને અહિત માનવો, નિદ્રાને હિતનું કારણ માનવું, મોક્ષને પરમ હિત માનવું, આ રીતે વિપરીત અભિનિવેશ રહીતનું કારણ કહેવામાં આવ્યું. અથવા કોઈ અભ્યાસ માત્ર તત્વાર સિદ્ધાંત હોય છે, અભ્યાસ તો કરે પરંતુ અભિપ્રાયમાંથી વિપરીત પણ છૂટતું, આશયમાં તો વિપરીતનો કણ અંદર રહે, ક્યાંય ઊંડે 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 કે છે ફોરખોલા. કોઈ પ્રકારથી પૂર્વોક્ત અભિપ્રાયથી અન્યથા અભિપ્રાય અંતરમાં હોય, કોઈ પ્રકારથી પૂર્વોક્ત પૂછે કયા ને, આશ્રવ હિ બંધ હિતનું કારણ, સંવર ઉપાધે નિદ્રા હિતનો કારણ, મોક્ષ પરમ હિત, અને જીવને અજીવ જેમ છે તેમ તેનાથી તેમ તેમ માનવા, એમાંથી કોઈ પણ પ્રકારથી પૂર્વોક્ત કયા અભિપ્રાયથી અન્યથા અભિપ્રાય અંતરમાં હોય તો તેને સમ્યક દર્શન થાય. હેતુ આ છે. ઉનાળમાં ક્યાંક ક્યાંક પણ એની લાળ વિભ્રિતા કહેવા માંગે છે, એનાથી ઊંધી હોય સમ્યક દર્શન થાય. દાખલો આપે છે, જેમ કે દ્રવ્યલિંગી મુનિ જૈન સાધુ દિગંબર થાય છે, નવમી ગ્રીવેક જાય છે, અનંત વાર ગયો, મુનિ વ્રત ધાર અનંત બેર ગ્રીવેક ઉપજાયો, કેમ કે છે એનો દ્રષ્ટાંત રહેતો. શું કીધું? કે અભ્યાસ તો હોય ને અગિયારમ ભણ્યો હતો, દ્રવ્યલિંગી અગિયારમ નું ભણતર હતું, અરે નવ પર્વનું, પણ અભિપ્રાયમાંથી વિપરીત પણ હું મટતો કોઈ પણ પ્રકારથી પૂર્વે કહેલા અભિપ્રાયથી અંછા અંદર શ્રદ્ધા અભિપ્રાય આશરે રહી જાય. દેવલિંગી તત્વોની પ્રતીતિ તો કરે છે, દેખો જોયો જીન વચનથી, એટલે પ્રતીતિ તો લીધી જીન વચનથી ને પ્રતીતિ બે લીધી. જીન વચનથી તત્વોની પ્રતીતિ તો કરે, પરંતુ શરીર આશ્રિત ક્રિયાઓમાં અહંકાર એ તો અજીવની પર્યાય છે ખાઈ, એને તે કારણે આ હું કરું છું, આ હલું છું હું, આ પૂજા કરવામાં હાથ હાલે છે મારે લઈને, એવો શરીરની થતી અવસ્થામાં મારે લઈને થાય એવો મિથ્યા દ્રષ્ટિનો અભિપ્રાય ચાલી જાય. સમજાણું કઈ? શરીર આશ્રિત ક્રિયાઓમાં અહંકાર છે. જો હાથ ઊંચો થાય આમ મેં કર્યો, મા હું છો તો આપ્યો ના આમ છું, પૂજા માસ્ટર મુકાના દયા પડવામાં જરી હાથ ઊંચો થઈને આમ આમ જીવ બચાવ્યો, જો હાથ મારાથી ઊંચો થયો છે. એની વર્તમાન પર્યાયનું અસ્તિત્વ જેમ છે તેમ એનું એનામાં ન માનતા મારે લઈને થાય છે એવો અભિપ્રાય દ્રવ્યલિંગી મુનિને જીન વચનથી તત્વની સદ્ધાન થયા છતાં અભિપ્રાયમાં ઊંડાણમાં ભાવ વિપરીત રહી જાય. અને પૂર્ણાશ્રમમાં ઉપાધિ પણ લ્યો, આ બે વાત લીધી. આદિ પછી એને યોગ જે વિપરીત ભાવ હોય એમ બે તો મૂચ લીધા, શરીર આશ્રિત અને પૂર્ણાશ્રમમાં ઉપાધિ. પુણ્યભાવ છે વ્રતનો, એ પંચમાવ્રત પાળે, છમો ગુણ પાળે, દ્રવ્યલિંગી મિથા દ્રષ્ટિ બરાબર ચોખા પાળે, ત્યારે એને પુણ્યાશ્રમ શુભ ભાવ હોય. આ એને ઉપાધિ માને, જેને અહીંયા હે કહ્યું એને ઉપાધિ માને, એનાથી લાભ થશે. કરતા કરતા લાભ એ વિપરીત અભિપ્રાયથી તે મિથ્યા દ્રષ્ટિ રહે. લ્યો આ હું અનંત વાર જૈન દિગંબર સાધુ થઈને મહાવ્રત આદિ અઠ્યાવીસમો ગુણ કાયા એને માટે કરેલા ચોખા પ્રાણ જાય તો લે ને એવું પાડે તારે એને પૂર્ણાશ્રવ થાય, ને તો એટલે પાપાશ્રવ થાય. એવા પુણ્યના ભાવમાં પણ ઉપાધિ પણ માને, આદિ વિપરીત અભિપ્રાય આદિમાં બધું ઊંડે ઊંડે કંઈક એનો પક્ષ રહી જાય, વ્યવહારનો પક્ષ એનો આ હોય તો ઠીક, આ હોય તો ઠીક, અને આ હોય તો જ ઓલું અંદર હોય વિગેરે ઊંડો ઊંડો અભિપ્રાય થાય છે. માટી થી મિથ્યા દ્રષ્ટિ રહે છે અને વિપરીત અભિનિવેશ ચલતો ચાલતો એમ ચલતો નથી, એટલે અભિપ્રાય ઊંડો રહે માટે ચલતો નથી. માટે તેને આ તત્વનું વાસ્તવિક જે હે ઉપાદે હિત અહિત આદિ જે કહ્યું એને એમ માનીને અંદર અભિપ્રાય ચોખ્ખો કરે તો તેને તત્વ સિદ્ધાંત.